શ્રી પંચાસ્તિકાય સંગ્રહ ગાથા 154 અને 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5 મૂળ કેસેટમાં સાથે બીજો અવાજ આવે છે તથા હમિંગ છે.
મોક્ષ માર્ગો ભવતી પ્રતિપાદયતી. ગાથાના પહેલા અડધા ભાગથી ગાથા પૂર્વાર્ધનો પહેલા અડધા ભાગ દ્વારા, એટલે ગાથાના પહેલા પદ દ્વારા જીવનો સ્વભાવ કહેવાય. જીવ સ્વભાવ નામ અપરિવર્તન જીવનો જે સ્વભાવ દર્શન તે જીવથી અનન્ય છે, જીવનું સ્વરૂપ છે. એમ પહેલા પદમાં પણ બાકીના અર્ધા પદમાં, એટલે પછીના અર્ધા પદમાં તો થોડી જીવ સ્વભાવ કરિકમ મોક્ષ માર્ગો એ અર્ધા દર્શન સ્વભાવમાં નિશ્ચિત રૂપ પરિણતિ, નિશ્ચિત રૂપ સ્થિરતા, સ્થિર ચારિત્ર, સ્થિર ઉપયોગ, સ્થિર પરિણામ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. આ ગાથામાં પ્રતિપાદન કરો છે અથવા નિશ્ચયનું દર્શન ચારિત્રણ જીવ સ્વભાવ ભવતી તે ઉપદેશે, અથવા નિશ્ચયનું દર્શન ચારિત્ર છે તે જીવનો સ્વભાવ છે, અથવા આત્માના સ્વભાવરૂપ જે દર્શનનું ચારિત્ર છે તે જીવનો સ્વભાવ છે એનો ઉપદેશ આપે છે. એવો ઉપદેશ કરે છે આ ગાથામાં. જીવ સ્વભાવનું અપરિવર્તન સંયમ પદમ પર છે. જીવ સ્વભાવ ભક્તિ જીવનો સ્વભાવ છે. કેમ કરતું, કોણનો કરતા છે, જ્ઞાન અપ્રતિહત દર્શન છે. જ્ઞાનનું દર્શન એ જીવનો સ્વભાવ છે. જીવનો સ્વભાવ છે, સ્વભાવ છે એનો કરતા કોણ? એક વાક્ય સુધી જીવ સ્વભાવ છે, જીવ સ્વભાવ છે એનો કરતા કોણ છે? એનો કરતા કોણ? એનો એની અસ્થિનો કરતા કોણ? તો જ્ઞાનનું દર્શન છે. એને ખાલી છે એમ નથી, છે એને અભાવરૂપ છે એમ નથી, શૂન્ય છે એમ નથી. જ્ઞાન દર્શન મળે, જ્ઞાનને અપ્રતિહત દર્શન, દર્શનમાં અપ્રતિહત પણ લગાવ્યું છે. કથન ગીતમ કેવી રીતે અનન્ય અભિન્ન પૂર્વાર્ધનો જીવ સ્વભાવ કથિત. અનન્ય અનન્ય એટલે અભિન્નપણે, જીવના સ્વરૂપથી અન્ય નહીં, જીવના સ્વરૂપથી ભિન્ન નહીં, બે કાર છે. પૂર્વાર્ધનો પહેલા પહેલી અર્ધી ગાથા દ્વારા, પહેલા અર્ધા શ્લોક દ્વારા જીવનો સ્વભાવ કહો. ચરિયંતે સુનિયમ અત્યુતમ મંગલ્યમ મહિમ ચરિતમ ચ તયો નિયતમ અસ્તિત્વમ અનિંદિતમ ગમતમ કથિતમ. તયો એટલે તે બંનેમાં, જ્ઞાન દર્શન એ બંનેમાં નિયતમ નિશ્ચિતપણે અસ્તિત્વ, નિશ્ચિતપણે જે સ્થિરતા તેને અનિંદિત કહ્યું છે. ગમતમ કથિતમ તેને અનિંદિત કહ્યું છે. કોને? કે ચરિતમ ચ. કોને અનિંદિત કહ્યું છે? કે એવા ચારિત્રને જ્ઞાન દર્શન સ્વભાવમાં સ્થિર ઉપયોગ, સ્થિર પરિણામ, તેને ઓનિંદિત એમ ચારિત્રકમ છે. કિંતત તે શું છે? કે અસ્તિત્વ, તે અસ્તિત્વ છે. બે શબ્દ વાગ્ર છે. અસ્તિત્વ માન દર્શન સ્વભાવમાં નિયત અસ્તિત્વ શું કહે છે? કે પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમાં હું છું એમ જે પોતાના નિયત અસ્તિત્વ રૂપ અસ્તિત્વ સહિત લીધું. કેમ કે એમાં પોતાના અસ્તિત્વનો ભાવ છે, અસ્તિત્વ સ્વભાવનો અનુભવ છે, અને અસ્તિત્વ સ્વભાવનો ભાવ છે, એ ભાવ છે એને પરિણામ કહેવામાં આવ્યું છે. એમ કહીને એ કહ્યું કે પોતાનું જે જ્ઞાન દર્શન સ્વરૂપ અસ્તિત્વ છે, એ અસ્તિત્વને સ્થિર ઉપયોગ દ્વારા અનુભવવામાં આવે છે. એને જ્ઞાન દર્શનમાં અસ્તિત્વનું ચારિત્ર કહેવામાં આવ્યું છે. એકનું ચારિત્ર એમ ન કહ્યું, અસ્તિત્વરૂપ ચારિત્ર કહ્યું. નિયત અસ્તિત્વરૂપ પાછું, નિયત એટલે સ્થિર અસ્તિત્વરૂપ. પરમાનંદ કેટલું દ્રઢ છે, નિયત કરીને એમ કહ્યું છે. પરમાનંદમાં કેટલો પુરુષાર્થ છે, પરમાનંદ કેટલું દ્રઢ છે, પરમાનંદ કેટલું અફળ છે, અથવા એ પરમાનંદની શક્તિ કેટલી છે એમ બતાવ્યું છે. એટલે તો મોક્ષ માર્ગી જીવો, ધર્મી જીવો એ સિંહ ગર્જના કરે છે કે મોરું હલે તો હલે, પણ અમારું પરિણામ ફરે નહીં. અમારું પરિણામમાં તેમની આવી વિચલિતતા આવે નહીં. મોરું કદાચ વિચલિત થાય તો, પણ અમારી શક્તિ, અમારા પરિણામમાં પુરુષાર્થનો વેગ એ જોતા ટંકાર ત્રણલોકમાં એવો કોઈ પદાર્થ નથી, એવો કોઈ પદાર્થની શક્તિ નથી કે અમારા નિયત અસ્તિત્વ રૂપ ચરિત્રને એ વિચલિત કરી શકે. એવી અદ્વૈતતા બતાવવા માટે એમના જુદા જુદા પ્રકારે શબ્દો વાપરા છે. નિયત અસ્તિત્વ તે સ્વભાવમાં જ્ઞાન દર્શન સ્વભાવમાં દ્વિવચન બન્યું છે. એમાં નિયત અસ્તિત્વ, ચોક્કસ અસ્તિત્વ એને અનિંદિત કહ્યું છે, અથવા તેની પ્રશંસાને પાત્ર એવું, પ્રશંસાની યોગ્ય એવી પ્રશંસા ચારિત્ર કહ્યું છે. કેમ કે એ પરમાનંદની અંદર પવિત્રતા છે, નિર્મળતા છે, અને આત્માની શક્તિ, નિજ શક્તિનો એમાં વિકાસ થયેલો છે. એમ છે શબ્દો છે, શબ્દો છે, અને ભાવ છે, એ ભાવ છે. એવું છે, શબ્દોનો અર્થ સમજાય, સમજણ માત્રમાં બધો ભાવ આવતો નથી. કેમ બધો ભાવ આવતો નથી? કે એ સમજણમાં જે બળમુક્તમ છે, જ્યારે શબ્દમાં શબ્દને અનુસરીને અર્થ કરવામાં આવે છે અથવા સમજવામાં આવે છે, ત્યારે એ જ્ઞાન બહિર્લક્ષ્ય પરિણમી રહ્યું છે. અને આ જે વિષય છે અધ્યાત્મનો, એ અંતર્મુખ પરિણમના અનુભવ રૂપ છે, કે જેમાં ખરેખરનો ભાવ અનુભવાય છે, અને અનુભવાય છે ત્યારે જ્ઞાનમાં સમજાય છે એમ કહેવાની જરૂર હતી નથી. કેમ કે એ તો જ્ઞાનમાં જ અનુભવ છે. હા, એ સમજણથી પણ કંઈક આગળની ચીજ છે. અસ્તિત્વ, અસ્તિત્વ ઉપર વજન લીધું છે, તે શું છે? કે તે અસ્તિત્વ છે, એ અસ્તિત્વ રૂપ છે. પોતાની હયાતીનો એનો અનુભવ છે, પોતાની ટૂંકાઈ હયાતીનો એનો વર્તમાન અનુભવ છે. અનુભવ તો વર્તમાન છે, એનો વિષય ત્રિકાળ થઈ જાય છે. ત્રિકાળનું વિકલ્પ કર્યા વિના વિકલ્પ ત્રિકાળનું એમાં જ્ઞાન આવી જાય છે, અનુભવ આવી જાય છે. કેમ વિશિષ્ટ શેનાથી તે વિશિષ્ટ છે કે તે જ્ઞાન દર્શન યોગમ સ્થિતમ, તે બંને જ્ઞાન દર્શનમાં નિયત છે, સ્થિર છે. નિયત છે અને સ્થિર છે, બે એક અર્થમાં લીધું છે એમાં. નિયત એટલે ચોક્કસ, ચોક્કસ એટલે સ્થિર. જ્ઞાન દર્શનમાં તે સ્થિર ચારિત્ર છે. પુનરપીથી વિશિષ્ટ મળ્યું તે સેનાથી વિશિષ્ટ છે, તે રાજા દી અભાવાત અનિંદિત. રાજા દી મલિનતાના અભાવથી તે અનિંદિત છે. શા માટે અનિંદિત છે? કે એમાં રાજની મલિનતા ખરાબ થઈ ગઈ છે, રાજની મલિનતા એમાં ઉત્પન્ન નથી થતી. અરાજી ભાવ છે, વિતરાગી ભાવ છે, તેથી તે અનિંદિત છે. નાસ્તિક થઈ લીધું, નિંદિત નથી. કોણ કોનું અસ્તિથી તો પ્રશંસ છે, પ્રશંસાનું પાત્ર છે. ઉદમી વિપરીતમ મોક્ષ માર્ગ હતી, એમ જે ચારિત્ર છે તે મોક્ષ માર્ગ છે. આવા ચારિત્રને મોક્ષ માર્ગ કહેવાના આવે છે. આ સ્પષ્ટ વાત કરી છે. મોક્ષ માર્ગના વિષયમાં અથવા મોક્ષ પ્રાપ્ત કરવાની રીતના વિષયમાં વિશ્વની અંદર જે અનેક વિવિધ મતમતાંતર છે, વર્તમાનમાં ઋષભદેવ ભગવાનથી 363 ચાલ્યા આવે છે. અમે કહીએ છીએ એ રીતે મોક્ષનો માર્ગ છે. આ ખુલ્લી વાત કરે છે કે જીવમાં જ્ઞાન દર્શન ભાવમાં નિયત અસ્તિત્વ રૂપ જે સ્થિરતા છે, એનું જે ચારિત્ર છે એ મોક્ષનો માર્ગ છે. તે ચારિત્ર છે એ રાજાદી ભાવના અભાવ સ્વરૂપે છે. એમાં રાગની મલિનતા નથી, કિંચિત અપ્રશસ્ત રાગ પણ નથી, પણ પ્રશસ્ત રાગ પણ એમાં નથી. રાગ માત્ર નથી એમાં. અથવા બીજી વ્યાખ્યાન અથવા બીજી રીતે એની ટીકા કરીએ તો એમ છે, બીજા પ્રકારે વ્યાખ્યાન એમ છે કે ન કેવળ કેવળ જ્ઞાન દર્શન જ્ઞાન જે સ્વભાવો હોતી તે પૂર્વોક્ત લક્ષણ પૂરિતમ સ્વરૂપ અસ્તિત્વ છે. આમ કહી દો હવે કે માત્ર કેવળ જ્ઞાન દર્શન એ જ્ઞાન પરિચિત સામાન્યપણે એની એકી સાથે દેખવાને પરિચિત એટલે જાણવું દેખવું એને સમર્થન કેવળ દર્શન છે એ જીવનો સ્વભાવ છે. એ જ્ઞાન દર્શન એ જીવનો સ્વભાવ છે. કસ્માથી ચેત કઈ રીતે કે સહજ શુદ્ધ સામાન્ય વિશેષ ચૈતન્યાત્મક જીવ અસ્તિત્વ પ્રકાશાત સંજ્ઞાલક્ષણ પ્રયોગનાદી હોતી દ્રોક્ષિકાલ ભાવે અભૂરાતિથી પૂર્વક જીવ સ્વભાવ અભિન્ન ઉત્પાદી ધ્રવ્યાત્મક એવં ઇન્દ્રિય વ્યાપાર અભાવાત નિર્વિકારમ અદૂષિતમ ચૈતીય જીવ વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ જીવ સ્વભાવ નિયત ચરિતમ ભવતી. કઈ રીતે કે સહજ શુદ્ધ સામાન્ય વિશેષાત્મક જે સ્વભાવથી જ શુદ્ધ છે અને જે સામાન્ય વિશેષ ચૈતન્યાત્મક છે. સામાન્ય એટલે દર્શન અને વિશેષ એટલે જ્ઞાન. ચૈતન્ય સામાન્ય ચૈતન્ય એટલે દર્શન, વિશેષ ચૈતન્ય એટલે જ્ઞાન. આત્મ જેટલી રૂપ છે એ સ્વરૂપ છે. સહજ સ્વાભાવિક અને શુદ્ધ સામાન્ય ચૈતન્ય વિશેષ ચૈતન્યાત્મક જે જીવનું અસ્તિત્વ છે ત્યાંથી માંડીને લક્ષણ પ્રયોજન આદિ ભેદેવા છતાં અનંત જે ધર્મો છે, દર્શનદાન કોના એવા એવા અનંત ધર્મો છે, એમાં નામ સંજ્ઞા એટલે નામ ભેદ છે, દરેકના પોતપોતાના લક્ષણ ભેદ છે, દરેકની પોતાના ગુણ અનુસાર પ્રત્યેક ધર્મને પોતાના સ્વભાવ અનુસાર એનું પરિણામનું પ્રયોજન છે, એટલે પ્રયોજન વગેરે જોઈ રહ્યા છતાં અને સંખ્યાઓ જોઈ રહ્યા છતાં દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ 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 અભેદા કીધી. દ્રવ્ય ક્ષેત્ર કા ભાવથી તે અભેદ છે, એક જ દ્રવ્ય સ્વરૂપે છે, એક જ ક્ષેત્રમાં રહેલા છે, એક જ અભેદ સ્વભાવ રૂપ છે. દ્રવ્ય ક્ષેત્ર કા ભાવથી અભેદ છે. પૂર્વ દ્રષ્ટિના એક જ પદાર્થમાં છે ને, એટલે એક જ પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કા ભાવ બધાને લાગુ કરે છે. પૂર્વોત્તર સ્વભાવ પૂર્વ કહેવા આ રીતે કહેવા જે સ્વભાવથી અભિન્ન જે ઉત્પાદવું દ્રવ્યાત્મક છે, જે ચારિત્ર ઉત્પાદવું દ્રવ્યાત્મક છે, અતિન્દ્રિય છે, અતિન્દ્રિય વાતાવરણ સ્વરૂપ છે, નિર્વિકાર છે, ઇન્દ્રિય વાતાવરથી અભાવ સ્વરૂપ છે એમ કહેવું છે. ઇન્દ્રિય વાતાવરણ અભાવાત નિર્વિકાર, નિર્વિકાર છે, ઇન્દ્રિય વાતાવરણ સ્વરૂપે નથી, નિર્વિકાર છે, વિકારનો અંશમાં નથી, અદૂષિત એમાં દેશ નથી, નિર્દોષ ચારિત્ર છે, અદૂષણ એવા એવા ગુણના ગુણની વિશિષ્ટતા સ્વરૂપે, એવા એવા ગુણ વિશિષ્ટ સ્વરૂપે ગુણમયપણે જે અસ્તિત્વ છે, અથવા જે સ્વભાવમાં જે નિયત નિશ્ચિત સ્થિરતા રૂપ છે એનું ચારિત્ર છે, એને ચારિત્ર કહેવામાં આવ્યું છે. મનનો વેપાર નથી, ઇન્દ્રિયોનો વેપાર કોઈમાં નથી, જ્યાં આત્મામાં ઉપયોગ શુદ્ધ થઈને સ્થિર થઈ ગયો ત્યાં મન એક બાજુ રહી ગયો, મન મનના ઠેકાણે રહી ગયો, એ મન સંબંધિત ઉપયોગ છે એ તો અતિન્દ્રિય નથી પણ ઇન્દ્રિયનો ઉપયોગ છે, એ બહુનો ભાવ છે. મનથી રાગની મલિનતાનો અંશ હોય હોય જ એમ છે. બીજી રીતે કહીએ કે જીવના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, આ તો અદૂષિત એમ કહ્યું છે, દૂષિત નથી, એવા ગુણોથી વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ છે જેને સ્વભાવનિયત ચારિત્ર કહેવામાં આવે છે. સગતિ કસ્મા તેવળી કઈ રીતે છે કે સ્વરૂપે ચરણ ચારિત્ર નીતિ વચના, ચારિત્ર છે એ શબ્દ અનુસાર એનો ભાવ છે, એનો અર્થ પણ શબ્દ અનુસાર છે. શું કે સ્વરૂપે ચરણ સ્વરૂપમાં ચરણ જેમ કોઈ જંગલની અંદર લીલ ઘાસ કરે છે ને ગાયોને, એમ થાય છે કે એને ભાવતું ભોજન છે, નિરાંતે શરીરની પુષ્ટિ થાય એવું એને ભોજન મળી રહ્યું છે, એકાગ્ર થઈને એ ચેડા કરે છે, એમાં આત્માની પુષ્ટિ થાય છે, સ્વરૂપમાં સ્થિરતા, સ્વરૂપમાં સ્થિરતાથી પોતે પોતાના આનંદ ભોજન નો ચારો કરે છે. આવે છે ને પણ સમયસારમાં આવે છે, નિત્ય આનંદ ભોજી, નિત્ય આનંદ અમૃત નિત્ય ભોજી, આનંદ અમૃત નું નિત્ય ભોજન કરનાર છે એવો છે મોક્ષ માર્ગી જીવ. મોક્ષ માર્ગી જીવની વાત ચાલી છે કે નિત્ય એટલે નિરંતરપણે પોતાના નિર સ્વરૂપાનંદ એ ભોજન કરે છે, એમાં એ મસ્ત છે અને તેથી પરથી ઉદાસીન છે. સ્વરૂપ ઈશ્વરનું ચારિત્ર નીતિ વચના સ્વરૂપમાં તરવારૂપ જે સ્થિરતારૂપ જે છે એ ચારિત્ર છે તે વચનનું સાર તચ્ચ દ્વિવિધમ સ્વયં અનાચરતો પરે અનુભૂતો ઇષ્ટતાં ભોગેશુ સ્મરણ અભિજ્ઞાન લક્ષણમ ઇતિ તદા આદિ તદાદિ પ્રભાવ પરિણમનમ પરચરિતમ તદ વિપરીતમ સ્વચરિતમ સત્ય નાસ્તી થી જાદે બે પ્રકારો છે પંચદ્વિધમ સ્વરૂપ સ્વરૂપ તે ચારિત્ર છે અને સ્વયં અનાચરતો હતી પોતાના નહીં આચરણ કરતો પર અનુભૂત પરમા અનુભવ ઇષ્ટકાણ ભોગવીશું પોતાની ઈચ્છા અને ઈચ્છાના વિષયો એમાં એનું સ્મરણ અને એમાં એકાગ્રતા અને અપધ્યાન અથવા માથું ધ્યાન કરવામાં આવે છે આત્માને દુઃખકારક અમિતકારક એનું જે ધ્યાન તેને અપધ્યાન કરવામાં આવે છે વિપરીત ધ્યાન ઉલટું ધ્યાન એવા પર પદાર્થના ઇષ્ટ છે એને ગમતા ધ્યાન તો મફત કરતો નથી એને તે વિષય ગમે છે ત્યારે તે વિષયનું તે ધ્યાન કરે છે પાંચ ઇન્દ્રિયોના વિષયમાંથી જે વિષયની ઈચ્છા થાય છે અને જે વિષયોને ગમે છે એનું સ્મરણ કરે છે એને યાદ કરે છે અને એ વિષયમાં એનું લક્ષ્ય એકાગ્ર થાય છે એ સ્મરણ અને અભિધાન એને અભિધાન ઉપધ્યાન કરે છે અભિધાન લક્ષણ નીતિ એ બીજાનું લક્ષણ છે તો દાદી એ વગેરે પરભાવ પરિણમન એ વગેરે જે પરભાવનું પરિણમન છે તે પરચરી પ્રચરિતમ છે તે પરચારિત્ર છે તે જીવનું દૂષિત ચારિત્ર છે દૂષિત ચારિત્ર છે તેનાથી જે વિપરીત તદ વિપરીતમ તેનાથી જે વિપરીત છે તે સ્વચરિતમ તે તેનાથી વિપરીત એવા સ્વચરિત્ર છે કે જે કોઈ પર વિષયમાં પ્રણમન જતું નથી પરમાત્મ સ્વરૂપમાં નિશ્ચળપણે ચરણ એને સ્વચારિત્ર કહેવામાં નિર્દોષ ચારિત્ર કહેવામાં આવે છે ઇદમેવ ચારિત્રમ પરમાર્થ શબ્દ વાચ્ય મોક્ષસ્ય કારણમ જે કાઉન્સમાં લીધું એ અહીંથી લીધું લાગે છે કે આવું જે ચારિત્ર તે પરમાર્થ શબ્દથી વાંચેલા મોક્ષનું કારણ છે જેને જે મોક્ષને પરમાર્થ કહેવામાં આવે છે પરમ પ્રયોજન કહેવામાં આવે છે એવા મોક્ષનું કારણ આવું સ્વરૂપ સ્થિરતારૂપ પરિણમન ચારિત્ર છે અથવા આવું સ્વરૂપ સ્થિરતારૂપ પરિણમન ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે આ એક જ મોક્ષનું કારણ છે બધા આ સિવાય બીજું નહીં નચ અન્યતા મોક્ષાદ ભિન્નસ્ય સંસારસ્ય કારણભૂતેષુ મિથ્યાપરાગાદીષુ નિરતાનામ અસ્માકમ એવ અનંતકાલે ગતઃ આપણને અનંતકાલ જેવો અર્થ કર્યો છે ને અન્ય નહીં એમ નહીં જાણતા થકા અન્ય અજાણતા એમ નહીં જાણતા થકા એમ આપણે અત્યાર સુધી જાણતા નહોતા મોક્ષ માર્ગ કેમ માન્યો હતો કોઈ બહાર ક્રિયા કરવી શરીરની ઉપવાસ આદિ વ્રત તપશ્ચર્યા નિયમ સંયમ અથવા પૂજા ભક્તિ કરવી અથવા દાન દેવી દયા પાડવી નામ સ્મરણ એવા જે કોઈ યાત્રા આદિના રાગ છે એ ત્યાં ને ત્યાં કોઈ ને કોઈ પ્રકારના રાગમાં ધર્મ માન્યો હતો મોક્ષનો માર્ગ માન્યો હતો આમ કરતા કરતા મોક્ષ થશે કલ્યાણ થશે સ્વરૂપમાં સ્થિરતા ચારિત્રથી મોક્ષ થશે એમ હતા એમ કહે છે વાત મુદ્દાને કરી દીધી છે આની અંદર. અહીંયા એમ કીધું છે ને કે માત્ર એની ભાવના કરવી જોઈએ એમ માપ્યું છે. એનો અર્થ થાય છે કે જે કોઈ જીવને મોક્ષ થવાનો હોય છે, જે જીવ મોક્ષમાં જવાનો હોય છે, એની એક જ ભાવના હોય છે. એમ કેમ તો એક જ ભાવના હોય છે કે બસ હું મારા સ્વરૂપમાં કેમ રહી જા, મારા સ્વરૂપમાંથી બહાર નીકળું નહીં અને મારા સ્વરૂપમાં લીન પણ જ હું રહું. આ સિવાય એને બીજી કોઈ ભાવના હતી એવું જે જીવ છે એનો મોક્ષ થાય છે એમ કેવું છે. અથવા મોક્ષ થાય છે એનો આ પ્રકાર હોય છે પરિણામ. બરાબર. આવું ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે અને બીજું કોઈ મોક્ષનું કારણ નથી એવું હું જાણ્યા છે. મોક્ષાદ ભિન્નસ્ય અસાર સંસારસ્ય કારણ ભૂતેષુ, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારનું જે કારણ છે એ આ જે મિથ્યા પરાગાદી એ આગાદી છે સંસારનું કારણ. ભૂલથી આ જીવો અત્યાર સુધી અને મોક્ષનું કારણ નહીં છે. આગળ વધશે નિરતમ એમાં જે આપણે લીન થયા એ આપણે આવી આપણો અનંતકાળ બહુ કીર્ત ટીકા કરી છે, ભૂતકાળ સામે નજર કરી છે કે અત્યાર સુધી આ ન જાણવાથી આપણો મિથ્યાત અને રાગાદીમાં અનંતકાળ ગયો. એક સ્વરૂપ સ્થિરતા મોક્ષનો માર્ગ છે, તેથી જ મોક્ષમાં જવાય છે, મુક્ત થવાય છે એવું નહોતું જાણ્યું. તેથી બીજું કઈ મોક્ષનું કારણ છે, બીજો રાગ અનેક પ્રકારનો વિદ્વિત પ્રકારનો એ મોક્ષનું કારણ છે, કલ્યાણનું કારણ છે એમ માનીને મિથ્યાત્મ રાગમાં રત રહ્યા. નિરત એટલે સારી રીતે રત રહ્યા. અસ્માકમ એ અનંતકાળ ગયો, આપણે અનંતકાળ ગયો એમ જ્ઞાતવા એમ જાણીને તદે જીવ સ્વભાવ નિયતમ ચરિતમ મોક્ષ કારણ ભૂતમ નિરંતરમ ધાવણીયમ ઇતિ સૂત્રતાત્પર્યમ. એમ જાણીને તદે જીવ સ્વભાવ નિયતમ ચરિત્રમ આવા જીવ સ્વભાવમાં નિષ્ફળતારૂપ ચારિત્ર છે તે મોક્ષનું કારણભૂત છે એમ નિરંતર ભાવનીયમ એવી નિરંતર ભાવના કરવા યોગ્ય એમ સૂત્ર તાત્પર્ય છે. બહુ સરસ વાત કરી છે. આના ઉપરથી એમ નીકળે છે કે જે કોઈ જીવ પોતાના સ્વરૂપમાં રહેવારૂપ ચારિત્રની નિશ્ચય ચારિત્રની એટલે મોક્ષના કારણભૂત ચારિત્રની નિરંતર ભાવના એટલે મોક્ષના કારણભૂત ચારિત્રની નિરંતર ભાવના કરે છે એને એમ જાણવા મળે છે કે હવે અત્યાર સુધી મેં કોઈ ને કોઈ પ્રકારનો રાગ કે જે સંસારનું કારણ છે અસાર સંસારનું કારણ છે એનું મોક્ષનું કારણ જાણીને એને મારા હિતનું કારણ જાણીને મેં અત્યાર સુધી હું મિથ્યાત્મને રાગમાં જ લીન રહ્યો. આ ભૂલ મેં કરી. હવે હું એમ જાણવા મને એમ જાણવા મળ્યું કે મારા સ્વરૂપના રહેવાથી જ મારો મોક્ષ થશે, કિંચિત માત્ર બહાર નીકળવાથી મોક્ષ થશે એ બંધ થશે, મોક્ષ નહીં થાય પણ બંધ થશે છે ને. આમાં બહાર નીકળ્યો તે જન્મ દૂધ દીધો થોડી વાત લખી છે એમને પોતા ઉપર લીધો છે. હું પરિચય તો એટલે ખ્યાલ બધો આવે છે પરિણામ છે મારવા એ મૃત્યુ મરણ કરવા
જન્મદૂત તો મૃત્યુ વચ્ચે આવે છે ને, મોત દેખાય છે સામે એમ કે છે, જન્મદૂત દેખાય છે એટલે મૃત્યુ બહાર નીકળે, મૃત્યુ દેખાય છે, આવું જોઈએ ભાવના રૂપ, એને એને ભાવના કહે છે સ્વરૂપ. તો એ જ્ઞાન રહેવા યોગ્ય છે એવી જે ભાવના એ આ પ્રકારે હોય છે. ઘણી વાતો અત્યારે તો બહાર આવે છે. તથા ઉત્તમ વળી કહું છું કે એવ ગોકાલો અસાર સંસાર કારણ પરમથ કારણ કારણ એ દાણે કિંમતી ત્યાં શ્લોક લીધો છે. એ પ્રકારે અસાર સંસારને કારણ જાણીને કાળદોષને પરમાર્થ કારણને કોઈ પણ પ્રકારે જાણવું જોઈએ એવો અર્થ લગભગ પરમાર્થ કારણનું કારણ જાણવું કિંમતી. કોઈ પણ પ્રકારે પરમાર્થનું જે કારણ છે પરમાર્થ કારણ પરમાર્થ કારણને જાણવું જોઈએ. સ્વભાવ નિયતિક છે એટલે જીવ પોતાનો સ્વભાવ કાયમી સ્વભાવ ત્રિકાળી સ્વભાવ છોડી દીધો છે એવું તો બન્યું નથી. દ્રવની અપેક્ષાથી જોવામાં આવે તો જીવ દ્રવ તો એના સ્વભાવમાં જ રહ્યું છે, એના બેનું રહે છે ને તેથી વર્તમાનમાં પણ રહેલું છે. દ્રવ્ય અપેક્ષાઓ દ્રવ સ્વભાવની અપેક્ષાઓ જોતા જીવ સ્વભાવ નિયત હોવા છતાં સ્વભાવમાં રહેલો હોવા છતાં જો અનિયત ગુણ પર્યાય હોય તો પર સમય છે. જો એનું પરિણામ અનિયત હોય એટલે કે સ્વભાવ સ્વરૂપ ન હોય સ્વભાવમાં ન હોય સ્વભાવને આશ્રય ન હોય તો તેને પર સમય કહેવામાં આવે છે. એટલે કે જીવનો સ્વભાવ શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્રની અપેક્ષાઓ તો અંતર્મુખ થઈને સ્વરૂપ રૂપ પરિણમવાનો છે એવો જીવનો સ્વભાવ છે. એવો સ્વભાવ એવા છતાં અને એ સ્વભાવનો વિષય એમ છે કે જીવ જીવના સ્વભાવમાં છે એમ વસ્તુ એવા છતાં પણ જે જીવ પોતાના અસ્તિત્વને ઉપરના દેખે શરીરમાં પોતાના અસ્તિત્વને દેખે રાગમાં પોતાના અસ્તિત્વને દેખે જાણે અનુભવે તો તે ચર સમય છે અને સ્વ સમય કહેવામાં આવતો નથી. આ જીવ છે એમ કહે છે કે જીવ તો જીવના સ્વભાવમાં જ છે છતાં એનું એને નિષેધ આવર્તે છે કે નહીં હું તો રાગમાં છું, હું શરીરમાં છું અને મારા કુટુંબ પરિવારની વચમાં હું છું. જેટલા સંયોગો છે એની વચમાં છું એમ માનું છું ને. દુકાનની વચમાં છું, ઘરની વચમાં છું, શરીરમાં છું, સગા સંબંધોની વચમાં હું છું. જો તે નિયમ પર્યાય પરિણમી સ્વપ્ન કરે છે એ પરિણમન પલટીને જે પોતાના સ્વરૂપ આશ્રિત પરિણમન ને કરે છે એ નિયમ પર્યાય પરિણમન કરે છે. પોતે સ્વસમય કરે છે તો કર્મબંધ થી એ છૂટે છે. પર સમય પરિણમી રહ્યો છે ત્યારે એને બંધન છે. સ્વસમય પરિણમ કર્મબંધ થી છૂટવાનું છે. આમ કરીને બંધ અને બંધ થી છૂટવાનો ઉપાય બે વાત આમાં કરી શકીએ. સ્વસમયના ગ્રહણ અને પર સમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે એવા પ્રતિપાદન દ્વારા આ ગાથામાં જે સ્વભાવના નિત ચારિત્રથી મોક્ષ માર્ગ છે એમ દર્શાવ્યું. આગળની ગાથામાં જે વિષય ચાલ્યો કે જે સ્વભાવના નિત ચારિત્રથી મોક્ષનો માર્ગ છે એ વાતને અહીંયા વિશેષ દોઢ કરે છે. પહેલી નીતિ છે ને 154 માં પહેલી નીતિ છે જે સ્વભાવમાં નિયત ચારિત્ર મોક્ષ માર્ગ છે. પહેલી નીતિ એ છે સારી વાતને એ જ વાતને અહીંયા કઈ રીતે દર્શાવ્યું છે કે સ્વસમયનું ગ્રહણ અને પરસમયનો ત્યાગ એમ કરતા કર્મક્ષય થાય છે એટલે કે મોક્ષ થાય છે એનું પ્રતિપાદન કરીને અહીંયા જે સ્વભાવમાં નિયત ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે એમ દર્શાવ્યું છે. એમ કરીને જે સ્વભાવમાં નિયતને રહેવાયું છે એમ દર્શાવ્યું છે એમ એનો અર્થ છે. અધ્યાત્મ પ્રધાન ઋષિઓની ખાસ લક્ષણ જ આ છે. ચાહે તે શ્રદ્ધાની મુખ્યતાથી વિષય ચાલતો હોય અધ્યાત્મનો, ચાહે તે જ્ઞાન પ્રધાનતાથી વિષય ચાલતો હોય કે ખુદ સાક્ષાત ચારિત્રની પ્રધાનતાથી વિષય ચાલતો હોય, તો પણ એમાં સ્વરૂપમાં રહેવું એ આખા વિષયનું કેન્દ્ર સ્થાન હોય છે. જેટલું જેવું પ્રતિપાદન હોય છે એનું કેન્દ્ર શું હોય છે સ્વરૂપમાં રહેવાયું જે છે એને બહાર નીકળવા જેવું એના ઉપર હું બધા ફેરવી ફેરવીને સ્વસમયના ગ્રહણ. સ્વસમય એટલે પિતાનું શુદ્ધાત્મા, શુદ્ધાત્માનું ગ્રહણ આપણે નથી કર્યું એટલે કહેવું પડે છે. તો દ્રવ્ય કક્ષાએ તો શુદ્ધાત્મા શુદ્ધાત્માના જ છે, પણ એ કરીને સ્વપણ ગ્રહણ કરે છે એટલે આ કહેવામાં આવે છે કે સ્વસમયનું ગ્રહણ અને પરસમયનો ત્યાગ. આમ તો પરસમય છૂટો પડ્યો છે પણ એને ભાવમાં એને ગ્રહણ કર્યો છે એટલે એનો એને ત્યાગ કરવાનો ઉદ્દેશ કરવામાં આવે છે. બાકી તો પરસમય તો પરસમયમાં છે, સ્વસમય તો સ્વસમયમાં છે. એમ સ્વીકારનું શ્રદ્ધાનમાં, એમ જાણનું જ્ઞાનમાં અને એવા જ શ્રદ્ધા જ્ઞાનમાં નિષ્ઠિ રહેવું એમ નથી એટલે એમ કરું એમ કહેવામાં આવે છે. એની જે પ્રક્રિયા પર્સનલનું જ્ઞાન અને પર્સનલનો ત્યાગ એવી ક્રિયાથી કર્મનો ક્ષય થાય છે એવા પ્રતિપાદન દ્વારા એમ કહીને પૂર્વગાથામાં જે કહ્યું એની દ્વારા જે સ્વભાવમાં નિયત ચારિત્ર થી મોક્ષ માર્ગ છે એમ દર્શાવ્યું. સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાઓ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત હોવા છતાં, નિશ્ચયપણે રહેલો હોવા છતાં, જયારે અનાદિમાનાદિઓને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગ વાળો હોય છે, ત્યારે પોતે ભાવનું વિશ્વરૂપનું ગ્રહણ હોવાને લીધે તેનો જે અનિયત ગુણ પરિવર્તન હોય છે તે પર્સનલ અર્થાત પરચારિત્ર છે. શું કહ્યું કે સંસારમાં પરિભ્રમણ કરતો જીવ એને સંસારી જીવ કહેવામાં આવે છે. સિદ્ધાલયમાં બિરાજવા નથી, પણ આ લોકની અંદર ક્યાંય ને ક્યાંય એ પરિભ્રમણ કરી લો તે દ્રવ્ય અપેક્ષા એટલે એનું દ્રવ જોઈએ તો, માત્ર એના દ્રવ્યના સ્વભાવને જોઈએ તો જ્ઞાન દર્શનમાં અવસ્થિત છે. એના દ્રવ સ્વભાવમાં અનંત જ્ઞાન અનંત દર્શન આદિ રહેલું છે, બરાબર રહેલું છે. એ સ્વભાવમાં નિશ્ચિતપણે નિશ્ચળપણે રહેલો છે દ્રવ્ય અપેક્ષા. એમ દ્રવ્ય અપેક્ષા નિશ્ચિતપણે રહેલો છે સંસારી જીવ, પર્યાય અપેક્ષા એ નથી રહ્યો એમ કહે છે. એટલે તમે સંસારી કહો, પર્યાય અપેક્ષા એ હોવા છતાં જયારે અનાદિ મૂળના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે, કેટલી વાત આવી જાય છે, એના સ્વરૂપનું દ્રવ સ્વભાવનું ભાન કરાવે છે. સાથે સાથે એમ કહે છે કે તારું દ્રવ તારી સ્વજાતિની અપેક્ષાએ આવું હોવા છતાં, આ રીતે સ્વભાવ અવસ્થિત હોવા છતાં અનાદિના ઉદયને અનુસરીને અનાદિકાળથી જે મૌની કર્મના ઉદય છે એને તું અનુસરો છો. જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ તારા દ્રવ સ્વભાવને અનુસરતો નથી એમ કહે છે. એટલે અનુસરવા લાયક છે અને અનુસરતો નથી, ન અનુસરવા લાયક એને તું અનુસરો છો. અનાદિ મૌનના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે, મૌના ઉદયને અનુસરીને પરિણામ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગ વાળો છો. ઉપરાજયુક્ત એટલે રાજયુક્ત ઉપયોગ વાળો છો, ઉપરોક્ત એટલે નૈરાજ્ય ઉપયોગ વાળો છો. કોઈ પદાર્થમાં થતો અન્ય ઉપાધિને અનુરૂપ વિકાસ એને ઉપરોક્ત પણ કહે છે. ઉપરોક્તનો અર્થ શું છે કે વિસંગમાં રહેલી ચીજને અનુસરીને ઉપાધિ અથવા વિકાર થાય એને ઉપરોક્ત કરવામાં આવે છે. અર્થાત અન્ય ઉપાધિના મૂળભૂત હોય છે એ ઔપાધિક વિકૃતિ અથવા મલિનતા અથવા અશુદ્ધિ તેને વિકરાગ કરવામાં આવે છે. શું છે કે જીવને જે તે પ્રકારના મોહ રાગ દ્વેષ આદિ ભાવો થાય છે તે તે પ્રકારના ત્યાં કર્મના ઉદયને એ ત્યાં અનુસરવાનું છે, ઓછા વધતા અંશે પણ ઉદયને અનુસર્યો છે. એ તે પ્રકારના કર્મના ઉદય છે અને એના ભાવ પ્રસિદ્ધ કરે છે. છે કે અનાદિથી સંસારી જીવ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવા છતાં પણ અનાદિના ઉદયને અનુસરીને પરિણામ કરવાને લીધે વિકૃત મલિન અશુદ્ધ ઉપયોગ વાળો છે, ઉપાધિ વાળો છે, એને ઉપાધિ લાગુ પડી છે. આ છે આ છે આ છે, પોતાના સિવાય બીજું બધું અનેક પ્રકારે આ છે આ છે આ છે આ છે આ છે. વિચાર નથી આવ્યો એ તકલીફ છે, એને વિચાર કરવાની ફુરસદ લીધી એટલી બધી એને ઉપાધિનું વિષયરૂપ એવા જે સંયોગો એની મુખ્યતા એને આપી છે અને એને ઠીક કરવા માટે રોકાયો છે. ગોઠવવા એવી સરસ રીતે ગોઠવવા રોકાયો છે. છે એના કરતા વધારે સારા ગોઠવું છે, એના કરતા વધારે સારા એમાં ને એમાં એને આ બાજુનો વિચાર કરવાનો અવકાશ રહેતો નથી. ભગવાન ચાર કલાક અડધી કલાક બે રીતે કલાક ત્યાં જેવા વિચારનો સમય ન હોય એટલે ઉપર ઉપર ફેલી જાય. પાછું એ બધું ઉપરથી પહેલો એ પાછો પૂરું સિંહ ડંકો પડ્યો પેલા રસમાં તરબો પાછો જાણે કાંઈ હતું નહીં. આ સકમ પેલા જાણે કલાકમાં કાંઈ હતું જ નહીં એ પરિસ્થિતિ ઉભી થાય. મોક્ષનું ખરું સ્વરૂપ, મોક્ષ માર્ગનું ખરું સ્વરૂપ જાણ્યા દ્રૌપદી મુનિકા મિત્ર શાસ્ત્રોના અભ્યાસી હોય છે. એટલા કઈ પંચ મહાવ્રતની દીક્ષા લે છે એમને બહિર્મુખ શાસ્ત્ર જ્ઞાન અને એવું જે હિન્દુકસાયનું બહિર્મુખ ચારિત્ર સર્જીઓને દયા પાડવી ત્યાંથી હોય છે ને પંથના વૃક્ષ એમ એ જ કરવાનું છે. એમાં એને હિંથી મનાઈ જીવન આવે છે તેથી એમાં એને બરાબર પ્રગતિ લાગેલી સાવધાની થઈ એમાં લાગે છે. બરાબર શાસ્ત્રાભ્યાસમાં સાવધાન હોય છે અને બારમી પંચમાં એક રત્નસિંહ જે ક્રિયા છે એમાં બરાબર સાવધાન હોય છે. તે આત્માના સાવધાન હતા એટલે બગડી ગયું છે આ મળી છે. અને એ દેવું સિંહ પ્રાણી માછું વાઘ બળદ બધા હોય છે ગાય એ અંદરમાં એક સાવધાની જ્યાં પકડે છે શુદ્ધ સરસરાટ અનુભવમાં ઉતરી જાય છે. હાથની નારકી નો નારકી જ્ઞાન સ્વભાવને પકડે છે. જ્ઞાન સ્વભાવની મુખ્યતા થાય છે પણ વિદન પ્રત્યે જાય છે. આમ છે કર્મ વિષય છે બળમાં વિષય મનવાળા ને થાય આપણે મનવાળા છે. ગાય બળદ ચૂંટણ દેખી પાકબોર માછી સર્પ સર્પમાં મન વગરના મનવાળા બધા દેખાય છે. સિંહ વાઘ દીકરો બધા અઢવર માં બધા મનવાળા નવા પ્રાણી ને લાખો અમી કરોડો અમી અબજો અમી અબજો ને અબજો વિશે આગળ ચાલો એવા અભિજીતની બહાર અસંખ્ય સમ્યક દ્રષ્ટિ કેટલાક તો પંચમ ગુણ સ્થાને શ્રાવક હતા. ખોટા નહીં નામધારી નહીં પૂજા કરવા આવ્યો ભગવાનની સામે લુગાસ બરાબર પૂજાનો ખરીદીને એવા નામ ધરી આટલા શ્રાવક સ્વરૂપની સ્થિરતા વાળા પંચમ ગુણ સ્થાન વર્તી સરવાર સિદ્ધિના બી જણી વેશ છે. પરમનમાં એકાવતારી છે ને તો સરવાર સિદ્ધિના તો બધા એકાવતારી છે. પરમનથી પણ આગળ ગયેલા એ તિરુમ સેવાય છે. એમાં ખોળિયાનો બાદ નથી, નાદ જાતનો તો બાદ નથી પણ ખોળિયાનો બાદ નથી. સંપ્રદાયોની કોઈ પ્રતિબંધ તો એને છે નહીં પણ એના શરીર આવું ક્યાં એ પ્રશ્ન પણ એમાં નથી.
ગયો
બધું નહીં બધું શું પણ બધામાં શું પૂછ્યું છે માંસાહારી નહીં હોય ના બિલકુલ નહીં મારે જોયું નથી આ તો વર્તમાન નો દાખલો છે ભગવાન મહાવીર સામે સિંહ ગોળબાજી સમ્યક દર્શન થયું હરણ બનાવ્યું હતું પછી ખાધું નતું માર્યું ને મરી ગયું હરણ ફાડ્યું ને ત્યાં ઉપરથી સિંહ ઉતર્યા જ્યાં સુધી આયુષ પૂરું ન થાય ત્યાં સુધી આહાર નહીં જ્યાં સુધી શરીર પૂરી ત્યાં સુધી આહાર લીધો એટલે તો પૂછ્યું બધું શું કહેવાનું મતલબ આ છે વનસ્પતિ ખાય જે થાય જે આ ઘાસ છે એ ખાય પ્રશ્ન ખાય બે મિલિયન એનો પ્રશ્ન આહાર હતો નથી અત્યારે માણસ થયો છું અત્યારે બાપ થયો છું દીકરો થયો છું ફલાણો થયો છું ફલાણો થયો છું એ બધું એને અનવેદ વિશ્વરૂપતા ગ્રહણ કર્યું હોવાને લીધે અનેક રૂપ ધારણ કર્યા અનેક રૂપ પણ ગ્રહણ કર્યું એટલે અનેક રૂપ અને ધારણ કર્યા છો એને જે અનિયત ગુણ કર્યા જે હોય છે તે પર્સનલ અર્થાત પરચારિત એને લઈને જે વિવિધ પ્રકારનું પરિણામ છે વિકારી પરિણામ છે અશુદ્ધ પરિણામ છે તેને પર્સનલ કહેવામાં આવે છે અથવા એને પરચારિત્ર કહેવામાં આવે છે તે જ તેનો તે સંસારી છે કે મોક્ષ માર્ગમાં ન આવે એ પ્રશ્ન છે અને તે જ જ્યારે અનાદે મોહના ઉદયને અનુસરતી પ્રણતી કરવી છોડી દઈને જયારે અવગુણપણે દૂષિત ભાવે પરિણમવાનું છોડી દઈને ઉદયને અનુસરવાનું છોડી દે અને પોતાના શુદ્ધાત્માને અનુસરે ત્યારે અનંત અત્યંત શુદ્ધિ હોય છે ત્યારે તેને નિર્વિકાર શુદ્ધ નિર્દોષ પરિણમનનો ઉપયોગ પ્રગટે છે ત્યારે પોતે ભાવનું એક રૂપ ગ્રહણ હોવાને લીધે ત્યારે એક રૂપ જે સ્વભાવ એમને રૂપ ગ્રહણ હોવાને લીધે એ રીતે પોતે છે એમ ગ્રહણ કર્યું હોવાને લીધે પરિતે થઈ શકતો નથી છતાં ગ્રહણ કર્યું હોવાને એ માની લે છે જાણી લે છે અને એ મિથ્યા અનુભવ કરે છે થઈ શકતો નથી પણ એ મિથ્યા અનુભવ એ કરે છે તેને લીધે જે નિયમ પરિવારવાળા છે એટલે નિશ્ચિત એક રૂપ પરિણમવાળા હોય છે એક જ પ્રકારના પરિણમવાળા હોય છે તે સ્વસમય અર્થાત સ્વચારિત્ર છે એને સ્વસમય અથવા સ્વચારિત્ર કહેવામાં આવે છે સ્વસમય સ્વજન્મ પણ કહેવામાં આવે છે એને સ્વસમયને સ્વજન્મ કહેવામાં આવે છે આખરો સ્વધર્મ છે જે સ્વધર્મને પ્રાપ્ત કરે છે તે સિદ્ધિને પામે છે ગીતાની અંદર એ શ્લોક કહેવામાં આવે છે ત્યાં તો બીજો વિષય લીધો છે ત્યાં તો ચાર વર્ણાશ્રમ પડ્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર શ્રી શ્રી ધર્મ અવિરત સંસિદ્ધ બધે મરા આવે છે રામ અધ્યાય કરે નહીં બધું સ્વધર્મ અવિરત હોય છે તે સિદ્ધિને પામે છે એવું અર્થ છે અહિયાં કે છે કે સ્વધર્મમાં જે અવિરત છે એ સ્વધર્મ છે પોતાના સ્વરૂપ આશ્રય નિર્વિકાર નિર્દોષ પરિણામ છે એ સ્વચારિત્ર છે એનું તે મોક્ષનું કારણ છે હવે ખરેખર જો કોઈ પણ પ્રકારે સમજ્ઞાન જે તે પ્રગટ કરીને જે પરસમને છોડી સ્વસમનું ગમન કરે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે જેથી ખરેખર એમ નક્કી થાય છે કે જે સ્વભાવના નિયત ચારિત્ર તે મોક્ષનું ભાર છે સરવાળો મારે કે હવે ખરેખર જો કોઈ પણ પ્રકારે એમ ગમે તેમ કરીને એ તો યથાર્થ પ્રકારે પૂરો પ્રયત્ન કરે એમ એનો અર્થ છે જો સમજ્ઞાન જે તે પ્રગટ કરે સાચું જ્ઞાન પ્રગટ કરે આત્મા જ્ઞાન પ્રગટ કરે તો જે સ્વપરસમયને છોડે અને સ્વસમયને ગ્રહણ કરે જ્ઞાનની મુખ્યતા લીધી જો જે સમજ્ઞાન જે તે પ્રગટ કરે એટલે સાચો વિવેક પ્રગટ કરે આમાં તો ખરેખર આડી રીતે વાત નથી સ્વચર પદાર્થો જેવા છે સ્વચર પણ એ જેવા છે તેવા જ તેમને જાણવા બીજી રીતે જાણવા બસ આટલી વાત છે આમાં કોઈ લાંબા છોડવાળા બાદ બાકી નથી કે ભૂલ પડે સીધી વાત છે સ્વચર પદાર્થો જેવા છે તેવા સ્વચરપણે જાણવા એ સમજ્ઞાનનો વિષય છે પરમ પણ છૂટે પરમા હું પણ એને ગ્રહણ છૂટે કેમ કે પરમે પર તરીકે એને ગ્રહણ નથી કર્યા પરમે સ્વ પણ એ ગ્રહણ કર્યા છે આચાર્ય ભગવાન એમ કહે છે કે ભાઈ પરમે તો સ્વ પણ ગ્રહણ કર્યા છે પરમે પર પણ જાણ નથી તો સ્વને સ્વ પણ તો તું જાણતા એ તારા મને છે એટલે એને ગ્રહણ કરવાનો કઈ ખાસ એ તમે નોંધા નથી તકલીફ પડે એવું નથી તો તે અવશ્ય કર્મબંધથી છૂટે છે અને તેથી એમ નિશ્ચિત થાય છે કે જે સ્વભાવમાં રહેવું સ્વરૂપમાં જ રહેવું નિયતપણે સ્વરૂપમાં રહેવું તે જ મોક્ષનો માર્ગ છે આ સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી
Well, I'm going to go to the other